પરશોથી ઝંખના હતા એ જોઈને નવલાખ સ્વરૂપે એને દર્શન દીધા છે. અને બધા જોગી અને મહારાજ ભેટા છે. મહારાજ જાણતા હતા કે એક સ્વરૂપે જો રહીશ તો આ બધા નવે નવ લાખ ને એકી સાથે મળી શકાશે નહીં. અને આ બધા એવા હતા, એક પળનો જો વિયોગ થાય તો દેહ પડી જાય. જે ભગવાનની વર્ષોથી સાધના કરતા હતા એને એમ કહેવાય છે કે આકાશવાણી થયેલી કે તમને પ્રગટ ભગવાન મળશે, તમારી સાધના હંમેશા જરૂર ફળશે, માટે સાધના કરતા રહેજો. એ આકાશવાણી થયેલી એ આધારે એ ભગવાનના વિરહે ભગવાનને મળવાને વાસ્તે દેહ ટકાવી ને નવલખા પર્વત ઉપર એ નવ લાખ સિદ્ધ પુરુષો ભગવાનની રાહ જોતા હતા. તો ભગવાને એકી સાથે નવ લાખ સ્વરૂપ ધારણ કર્યા છે અને નવ લાખ સ્વરૂપ ધારણ કરી અને ભગવાન પોતેને ભેટાશે. અને ઇતિહાસ એમ લખે છે હરિચરિત્રમ સાગરમાં, એમાં થોડાક આધારાનંદ સ્વામીએ મહારાજના જે નવ લાખ ઋષિઓને સિદ્ધ દશા રહી અક્ષર ભગવાનના ધામને ન પામ્યા એનો એક મુદ્દો ટાંક્યો છે કે જ્યારે ભગવાન એ નવ લાખ સિદ્ધિઓને મળે છે, સાધનામાં કોઈ ખામી નહોતી અને એ સ્થાન દિવ્ય હતું, આજ હજી સુધી ત્યાં એ નવલખા પર્વત ઉપર કોઈ જઈ શકવા માટે સમર્થ નથી, તો ત્યાં રહ્યા થકા એ સિદ્ધ પુરુષો કેમ રહ્યા, એમ ધામમાં કેમ ન પામ્યા, હજારો વર્ષથી સાધના કરતા જ રહ્યા, એનું શું કારણ છે? તો આદરણીય સ્વામીએ ગ્રંથમાં લખ્યું છે કે ઉપાસનાની અંદર એમને કસર હતી કે જેણે કરીને ભગવાનને નિરાકાર સમજતા હતા. એ નિરાકારપણાને ભગવાન જો એમને સિદ્ધ કરીને ધામમાં મોકલી દે તો બ્રહ્મને વિશે લીન થઈ જાય, તો એ વાંધો ભાંગવાને વાસ્તે ભગવાને એને નવલખા પર્વત ઉપર સાધના કરતા વર્ષો સુધી એમને રાખ્યા હતા. અને પછી ભગવાને ત્યાં સતબોધ આપ્યો છે, સાકાર સ્વરૂપનું મહારાજે જ્ઞાન કરાવ્યું છે, ત્યાર પછી ભગવાન એને સિદ્ધોને પોતાના ધામમાં મોકલાશે. એવી રીતે મહારાજ હવે વન વિચરણમાં હજારો જીવનો એકી સાથે સામટો ઉદ્ધાર કરવા માટે સતત ફરે છે. જે કોઈ ભગવાનની નજરે ચડે છે એ તમામને ભગવાન અક્ષરની ગતિ આપે છે. ધારીને આવ્યા છે મહારાજ અનંત જીવના ઉદ્ધાર કરવા છે. કારણ કે લખ્યું છે મહારાજ કહેતા કરોડો મનવારો ભરી જાવી છે. કેટલી? કરોડો મનવારો. કયો મહારાજ? કે પ્રથમ તો ચિંતામણીઓ ભરશું અને પછી પારસમણીઓ, પછી સોના મોહરો, ત્યાર પછી રૂપિયા, રાળ, અને છેલ્લે બાકી જો ખાલી રહેશે ને તો ગારો પણ ભરી જવો છે. મહારાજનો સંકલ્પ કરોડો મનવારો ભરી જાય છે. એક મનવાર, એક મનવારની અંદર મોટા મોટા લાખો જહાજ હામી જાય, એવડી એક મનવાર બોલો, એવી કરોડો મનવારો, એટલા બધા જીવનો ઉદ્ધાર કરવો છે. એમને થાય છપૈયામાં કે અયોધ્યામાં રોકાયા હોય તો કેટલાક જીવને સમાસ થાય. કયો? માટે મહારાજ ઘરબાર પરિવારનો ત્યાગ કરી અને વિચરણ નીકળે છે વનમાં, અને ત્યાં તો હજારો જીવનું એક હારે જ્યાં જાય ત્યાં ઉદ્ધાર, એ જ એ જ ભગવાનનું કામ. વૃક્ષ હોય તોય ભલે, પર્વત હોય તોય ભલે, મનુષ્ય હોય તોય ભલે, પશુ હોય તોય ભલે, પક્ષી હોય તોય ભલે, અસુર હોય તોય ભલે, હે ફળ ફૂલ વેલ જે કોઈ હોય તે ભગવાનના સંબંધમાં આવે, ભગવાનનો સ્પર્શ થાય, હે આ ભગવાનનો એને ભાવ જાગે, જે કોઈ પશુ પક્ષી તમામનો મહારાજ ઉદ્ધાર કરતા કરતા વનમાં ફરે છે. જ્યાં જ્યાં જે જે સ્થાન ઉપર ઋષિ મુનિઓ હતા ત્યાં ત્યાં મહારાજ પહોંચ્યા. સ્વામી લખે કે જંગલમાં, ગુફામાં, ગીરીમાં, નદી હોય નદીના કોતરમાં, જ્યાં જ્યાં જીવ ભગવાન ભાળે ત્યાં મહારાજ જાય. બોલ, વન વિચરણમાં તો મહારાજે ગજબ કર્યો છે. લાખો કરોડો જીવનો વન વિચરણમાં મહારાજે ઉદ્ધાર કર્યો છે. અને ફરતા ફરતા એમ કહેવાય છે કે મહારાજ બુટોલપુર આવ્યા છે. બુટોલપુર એમ કહેવાય છે સંતો ગયા છે હિમાલય તરફ, આ ગામ છે બુટોલપુર, આ જે મોટું શહેર છે ત્યાંનો રાજા ને એમના જે બેન એ બહુ ભાવિક, વરણીને આવે આમ આવતા જોયા એટલે તરત સ્નેહ જાગ્યો કે આવા સુંદર વરણી, યોગી જોયા એટલે સહજ પોતાના રાજમાં બોલાવ્યા, હાચવા રાજી કર્યા, જમાડ્યા, આ સત્ય છે બહુ ભાવથી. પછી રાજા વિચાર કરે છે કે આપણે દીકરો નથી, આ વરણી જો અહીંયા રહી જાય ને તો આપણે એને રાજ હોંપી દઈએ. અને ત્યારે એ બુટોલપુરના રાણી જે હતા એના ભાઈને કહેશે કે આ પણ વર્ણિ આમ રે એવું લાગતું નથી. તો એ પ્રલોભન આપ્યા કે તમે અહીં રોકાવો, તમને રાજ આપ્યો આમસે તેમસે. મહારાજ કે રાજ કરવા નથી આવ્યા, આ વખતે તો જીવના ઉદ્ધાર માટે આવ્યા છીએ. રાજ તો પૂર્વેના અવતારમાં બહુ કર્યું, કૃષ્ણ અવતારમાં કર્યું, રામા અવતારમાં કર્યું, રાજની હવે સ્પૃહા નથી. રાજ કરવા માટે નથી આવ્યા, આ વખતે તો જીવના ઉદ્ધાર કરવા માટે આવ્યા, માટે રોકાશું નહીં. બહુ બહુ પ્રાર્થના કરી, બહુ વિનંતી કરી. પછી મયા રાણીને વિચાર થયો કે આ વર્ણિ આમ નહીં રહી, આને કંઈક એવું બંધન કરાવી દઈએ ને એટલે જવાને સમર્થ ન થાય. હા, વર્ણિને કહેશે મળે બોટોલપુરની માહી મયા રાણી, મયા રાણી કહે સુણો નીલકંઠ વર્ણીન્દ્ર સુખદ મમ વાણી. બુટોલપુરના રાણી વર્ણીને કહેશે વર્ણી સાંભળો, હા આ રાજપાટ ગામ ગરાસ જે કઈ અમારી સંપત્તિ છે બધું તમને અમે અર્પણ કરીએ, તમે રોકાઈ જાઓ. મહારાજ કે નહીં હો, રોકાવાનું નથી. બહુ આગ્રહ કર્યો, બહુ આગ્રહ કર્યો, પણ વર્ણી હા ન પાડી ને. પછી બુટોલપુરના એ મયા રાણી કહેશે તમે અત્યારે ના પાડો છો, હજી ઉંમર તમારી કાચી છે, હજી તમારી પૂરી યુવાન અવસ્થા આવી નથી, પણ તમને ખબર નહીં હોય કે કેટલાય તમારા જેવા મોટા મોટા એ કે આમનમ નામનમ રહ્યા, પછી તો બહુ પસ્તાણા એમ. હા, ગયા સો ભરે કેર ત્યાં ગયા કાલ શૃંગી લોટા પડ્યો નહુંશ સ્વર્ગથી સોમ ગુરુ ઈથી ખોટા. મોટા મોટા સ્ત્રી રૂપી એ માયાથી બચા નથી એમ કહેશે. કોણ? મયા રાણી. કાજ તમારે હજી ઉંમર કાચી છે, માટે તમે પરણવાની ના રાજપાટની ના પડો, પણ જ્યારે તમારી યુવાન અવસ્થા પક્વ થશે ને ત્યારે તમારાથી નહીં રેવાય, પછી કોઈ વૈરાગ્યને લઈને ભાગી જાઓ એના કરતા અત્યારે રહી જાઓ ને. વર્ણી કે નહીં, બહુ મહેનત કરી, બહુ મહેનત કરી. પછી કે અરે તમે રાજપાટ બધું આપીએ સાથે આ અમારે બે યુવાન કુંવરીઓ છે રૂપવાન સૌંદર્યવાન એ તમને અર્પણ કરીએ. વર્ણી કે નહીં, બહુ આગ્રહ કર્યો છતાં ના પાડ્યો. અને બહુ પછી બહુ આગ્રહ ને અંતે મહારાજ એક શબ્દ બોલ્યા છે, એ શબ્દ સમજવા જેવા છે. મહામર્મ ભરેલા વાક્ય સુણી સુખ ધામી બોલા સુખ જે જેવા કંઈક કરું નિષ્કામી. વર્ણી કહે છે ઓ કે તમે અમને એમ કહો છો કે અત્યારે તમે ના પાડો છો, પણ યુવાન અવસ્થા થશે ત્યારે કોઈ વૈરાગ્યને લઈને ભાગી જાઓ, પણ અમારા જે થશે અમારા યોગમાં જે આવશે એને અમારે સુખદેવ સમાન કરવા છે, જેને કામનો ઘાટ ન ઉઠે એવા કરવા છે. એક બે પાંચ પચીસ ને હજારો એવા સાધુ કરવા છે. હા, અમે ગયા પછી પણ એનો એ પ્રવાહ ચાલુ રાખવો છે. આજ અમે જો પરણી જઈએ તો અમારો જે અક્ષરધામનો સંકલ્પ સિદ્ધ ન થાય, કરોડો જીવનો ઉદ્ધાર કરવો છે. મહારાજ કે તો બંધાણા પછી એ કાર્ય શક્ય થાય નહીં, માટે આ વખતે સિર્ફ ખાલી ફક્ત એક જીવના ઉદ્ધાર માટે આવ્યા છીએ, માટે હવે રોકાવા અમે માગતા નથી. તમારો રાજપાટ, તમારી કુરીઓ, તમને મુબારક. અમે તો અમારી રીતે ફરશું હરશું. અને એમ કહેવાય છે રાતમાં મહારાજ એ મયા રાણીને એના ભાઈને સૂતા મૂકીને ભાગી નીકળ્યા. ગયો નિષ્પૃહી ભગવાન છે, વનમાં ફરે છે, જે જે કોઈ જીવ મળે છે એને ભગવાન પોતાના સ્વરૂપનું દર્શન કરાવી, કંઈક નું કંઈક મહારાજ ક્યાંક એવું અલૌકિક ઐશ્વર્ય દેખાડી અને જીવનો ઉદ્ધાર કરે છે. સિદ્ધવલ્લભ રાજાને ત્યાં ગયા, ત્યાં હજારો જીવ ઓલા સિદ્ધો હતા એને પોતાનું સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું, પોતાને વિશે ભગવાનને સ્નેહ કરાવ્યો, પીબેકને સુધાર્યો છે. એમ કરતા કરતા મહારાજ જગન્નાથપુરીમાં આવ્યા. જગન્નાથપુરીના હજારો અસુરોનો ભગવાને સંહાર કર્યો છે. ત્યાં બધા જે કોઈ મેળા દર્શન કર્યા એ બધાને ભગવાન પોતાના સ્વરૂપના ઝાંખી કરાવી અને અક્ષરધામમાં મોકલે છે. અને એમ બહુ બહુ સ્વામી કે મહારાજ વન વિચરણમાં ફર્યા છે અને પોતાના સંકલ્પને ભગવાન સિદ્ધ કરે છે, કરોડો જીવનો ઉદ્ધાર કરી રહ્યા છે. એવી રીતે મહારાજ ફરતા ફરતા હવે સ્વામી કહે છે મહારાજ સોરઠમાં આવી ગયા. બહુ ટૂંક ટૂંકમાં લીધું છે, બહુ સ્વામી આમાં એ બાબતથી ઊંડા ઉતર્યા નથી, કારણ કે લીલા ચરિત્રનો આ ગ્રંથ નથી. એકદમ શોર્ટકટ લીલાને લઈ અને સ્વામી મૂળ લક્ષ્ય ઉપર બહુ ધ્યાન દે છે. તો સ્વામી કહે છે કે મહારાજ હું ફરતા ફરતા અહીંયા આવી ગયા છે. ક્યાં? તો કે સોરઠમાં. સાત વરસ વન વેઠિયું વર્તવાલ મેં કર્યો વિચાર જે અર્થે અવતાર છે તે કરું હવે નિરધાર. મહારાજે વળતો વિચાર કર્યો, હવે જે કામ માટે આવ્યો છે એ કાર્ય શરૂ કરો. અક્ષરધામ માંથી મહારાજ નિર્ણય કર્યો છે બધું જે કઈ હવે એકલા હાથે બહુ બહુ ના કલ્યાણ કર્યા, હવે બધા મળીને કલ્યાણ કરવા છે એમ. બહુ બહુ બધી જગ્યાએ મહારાજ ફેર્યા છે. મહારાજ સોરઠમાં આવ્યા છે સમત 1856 ના શ્રાવણ વદ છેઠના દિવસે સંગમ કાળે મહારાજ લોજમાં આવ્યા છે. પણ એ પહેલા મહારાજ માંગરોળ આવ્યા છે. એક માંગરોળનો પ્રસંગ છે એટલે સહજ. મહારાજ માંગરોળને આજ જ્યાં વાવ્યું છે ને એ વાવે મહારાજ બેઠા છે. ને એ વખતે એમ કહેવાય છે કે આલસી ઘાસી બરોબર એ વખતે ત્યાં આવેલા અને વર્ણીને જોઈને સહજ યેત થયું. વર્ણીને જોતા એમ થયું કે વર્ણી આવા સરસ રૂપાળા નાનકડા ઘરબાર છોડીને કેમ નીકળી ગયા. વર્ણી કે બસ એમ ન તો કે હવે જવાનું ક્યાં છે. વર્ણી કે કઈ નક્કી નથી ક્યાં જાય એમ. તો કે અહીંયા કેમ બેઠા છે. તો કે નાવું છે સ્નાન કરવું છે એમ. તો કે તરતા આવડે. તો કે તરતા નથી આવડતું. તો કે તરતા આવડતું નથી તો આ વાયમાં કેમ નાશ્યું. વાય તો બહુ ઊંડી છે. તો કે ભલે નહીં કે ઊંડી હોય અમે તો પડશું. આલસી ઘાસી કે માળા જોગી કહેવાય આનું કઈ નક્કી નહીં આ માળા પડે નહીં ત્યાં. એટલે સહજ હજી વાત કરે ત્યાં તો વર્ણી ઉભા થયા. એટલે તરત આલસી ઘાસી કે પડવું તક હા પડવું છે એ કે પણ આ વાય છે બહુ ઊંડી ડૂબી જા હો તો ભલે ડૂબી જાય અમારે ક્યાં કઈ પાછળ પડ્યું. તમારી જેમ કે અમારા છોકરા પરિવાર વાડી ખોડી કઈ છે ને. આલસી ઘાસી કે આ વાત સાચી આ જોગી અટકે છે બરોબર આ નહીં માને માળો એ કે હા હાજે ગાંડ બોલે જો ને મારા જેતલપુરમાં વન વિચરણ વર્ણી વેસે હતા ને ત્યારે આવેલા તે ગંગામાં બરોબર ત્યાં તળાવને કાંઠે કઈક પાણી ભરવા ગયા છે ત્યાં ભાળી ગયા. એટલે વર્ણીને જોતા આવે કારણ કે પૂર્વના મુમુક્ષુ મુક્ત તો ખરા. એટલે એ જ થયું. એટલે વર્ણીને કહે વર્ણી અહીંયા કેમ બેઠા છો. તો કે બસ બેઠો છું એમને. તો કે ભૂખ ભૂખ લાગે. તો કે હા ભૂખ તો લાગી છે. તો કે તો હાલો મારે ઘેરે. તો કે પણ હું એમ કોઈને ઘેર નથી જતો. તો કે તો કોઈ તેડીને લઈ જાય ને તો જ આવશું. હું ગંગામાં કે તને તેડે કોણ પણ વર્ણી. તો કે તો ક્યાં અમારે આવવું છે. ઠીક બેઠો છો. ભીખો છો ને વર્ણી. તો કે હા ભીખો છું. ગંગામાને દયા આવી બિચારો કેવો નાનો એવો વર્ણી હે આને કોઈ માં નહીં કોઈ ભાઈ નહીં કોઈ બેન નહીં કોઈ પિતા નહીં આને કોણ જમાડે. અને પાછો માળો એ કે હાજા ગાંડિયા જેવું લાગે છે કે રિહાળ તો લાગે છે જબરું એ કે લે તેડીને લઈ જાય તો ઘેર જાવ એમ. એટલે દયા કારણ કે મહારાજના સ્વરૂપમાં સહજ હેત છે. કળથી છળથી બળથી વશ કરત નૃપ કોઈ પણ ખેંચી લે મને લાખ નાશ હોતો ઈશ્વર હોય. હર કોઈના મનની વૃત્તિને ભગવાન પોતાના સ્વરૂપને વિશે ખેંચી લે છે. ગંગા માની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં ખેંચાઈ ગઈ. હવે જવા માટે તૈયાર ન થયા. વર્ણીને કહે તમે જો આવવા માંગતા હોય ભૂખા હોય તો હાલો તેડીને લઈ જાઓ. બીજું હું મહારાજને કાખમાં બેહાડ્યા હો. એ વર્ણીને કાખમાં બેહાડીને ઘેર લાવ્યા. મહારાજને કહે વર્ણીને કહે વર્ણી હવે પેલા સ્નાન કરી લો ત્યાં હું તમને થાળ સરસ મજાનો કરીને જમાડું જમાડી દઉં એમ. એ કે સ્નાન કરો પણ કોક નવડાવે તો નાઈ છે નહીતર નહીં. ગંગામાં કે હાજી હાજુ ગાંડ્યું છે માળું. એટલે એમ કહેવાય છે ગંગામાં આવ્યા પોતે મહારાજને વર્ણીને સ્નાન કરાયું. બેહાડ્યા બેઠા થાળ કરીને જમાડવા માટે થાળ લાવી વર્ણીને આગળ થાળ મૂક્યો. લ્યો વર્ણી જમો. તો કે અમે એમ નમ ન જમીએ કોક જમાડે તો જમીએ. ગંગામાને હેત ને એટલે મહારાજની કોળીએ મુખે છે મોઢવાન મહારાજ જમે છે. અદ્ભુત મહારાજના વિશે તેને હેત જાગે છે. આહા કેવા સુંદર વર્ણી. આ રામાનંદ સ્વામી ઘણી વખત ભગવાનની વાત કરતા હતા એ આવા જ ભગવાન હોય એમ. પણ આવા હાવ આવા ન હોય કે આ તો હાવ હાજા ગાંડિયા જેવા છે કે આવા કઈ ભગવાન ન હોય એમ. વળી પાછો હેત જાગે એટલે વળી અમને બે ચાર દિવસ ગયા એમાં અમદાવાદ રામાન સામે આવેલા સમાચાર આવ્યા ગંગામાં ને ત્યાંના ભક્તોને કે અમદાવાદ અમે આવ્યા છીએ દર્શન કરી જાઓ. એટલે ગંગામાં એ સમાચાર મોકલા કે હવે મારે એક હાજા ગાંડિયા જેવું આવ્યું છે ને માળું હાથે નાતું નથી હાથે ખાતું નથી ને મારે તો ઉપાધિ આવી છે મારે કેમ દર્શન કરવા આવવા. અને ત્યારે રામાનંદ સ્વામી સમાચાર મળ્યો, રામાનંદ સ્વામી કે દર્શન કરી જાઓ, પછી પાછા તમે આવજો તત્કાળ એમ ઉભા પગે. તો કે હારું, પણ પછી વર્ણીને કહે મારે કે અમારા ગુરુ રામાનંદ સ્વામી આવ્યા છે, દર્શન કરવા જાઓ છો, તમે રહેશો ને? તો કે અમારું કઈ નક્કી નહીં, અમે વયા જઈએ. એટલે એમ છું માળા વયા જાય તો ઉપાધિ, પછી આ મળું ભીખું ભરી જાય કે આને કોણ મારે જેમ ખવડાવશે, પીવડાવશે, નવડાવશે. એટલે એક એને છું કે એક કામ કરું કે આને છે ને ઘરમાં પૂરી દઉં, બહારથી તાળો મારીને જાઉં. હા, પછી માળો કે ક્યાંય જઈ નહીં એ કે. એટલે મહારાજને એ ઘરમાં બેહાડ્યા. હાવ હો હાવ પરાધીન, હા અહીંયા બેહો ત્યાં બેસી જવાનું, બાજુટ બેહાડે આમ કરે, જેમ ગંગામાં કહે એમ વરણી કરે. ઘરમાં બેહાડીને બહારથી માળું તારું મારે ગંગામાં જ્યાં દોડા દોડ બધા જતા હતા, બધાને પેલા દર્શન કરીને જલ્દી વયાવું એમ. દૂરથી રામાનંદ સ્વામી જોઈજ્યા ગંગામાં આવ્યા. એટલે ગંગામાં કહે છે તમે કેમ આવ્યા? તો કે તમારા દર્શન નું તમે કીધું હતું ને, તક તમારે ત્યાં હા એક ઓલું એક હાજા ગાંડિયું જેવું આવ્યું છે, માળું હાથે ખાય નહીં, હાથે પીવે નહીં, માળું નાય નહીં, ધોવે નહીં, આ બધી મારે કે એની મહેનત કરવાની. તો વરણી એ વરણી આવ્યા છે, રામાનંદ સ્વામી કે જલ્દી જાઓ વ્યા જાહે. તો કે જાહે ક્યાંથી? કે તાળો મારીને આવીશું, ઘરમાં પૂરીને આવું છું. રામાનંદ સ્વામી કે એને તાળા ન નડે, જલ્દી જાઓ નકર વયા જાહે. અને એના એના એ મોટે ત્યાંથી પાસા વળ્યા, દોડતા દોડતા ગંગામાં ફરીને પાછા જેતલપુર આવ્યા ને તાળો ખોલે ત્યાં વરણી ગુમ. એ કે માળું વહી ગયું લ્યો. હા, પણ પછી તો જોકે મહારાજ રાજા ધીરાજ થયા ને પછી ખબર પડે કે આ એ વરણી કે ઓલું ઓલું હાજા ગાંડિયા જેવું હતું એ છે આ ભગવાન. પછી મહારાજ ને કે હા મને તમારામાં એ જ થતું છે, એનું કારણ આ એમ, તમે ભગવાન છો એમ. એટલે એવા મહારાજ ઘણા ઘણા ચરિત્ર કર્યા. તો આ માંગરોળમાં મહારાજ આલસી ઘાસી ને કહે છે આ વાયમાં પડવું છે, તરતા આવડતું નથી, આલસી ઘાસી કે તરતા નહીં આવડો તો મરી જાવ, તો મરી જાય ક્યાં પડ્યું રહેશે કે એમ કરીને મહારાજે બે ડગલા આગળ વધાર્યા. તો આલસી ઘાસી ને બહુ હેત થયું, દોડીને મહારાજ નો હાથ પકડી લીધો, વર્ણીને કઈ નહીં પડવા દો. તો કે નહીં પડવા જો તો કઈ માલતા છે, મારે નાવું છે. તો કે એક કામ કરો વર્ણી, અમારે ખંભે બેસી જાઓ, મને તરતા આવડે છે ને, હું મારો અંદર ડૂબાકો, એટલે આપણે બે પાછા તમને નીકળી જાઓ, તમારે નવાય જાય બીજું કાંઈ, તો બસ તો ક્યાં વાંધો છે. પરાણે મહારાજ ને કાંડું પકડીને પોતાને ખંભે બેહાડ્યા, ખંભે બેહાડીને આલસી ઘાસીએ માર્યો, એ વાયમાં ધૂબકો ધૂબકો માર્યા ભેળા. મહારાજ ને એમ થયું કે આને ઘડીક રમાડું, અને મહારાજે પોતાને ઐશ્વર્ય થી એ માંગરોળ ની વાયમાં ધુબાકો માર્યો ને, તો નીકળ્યા મેઘપુર. મેઘપુર વાય બહાર નીકળીને આલસી ઘાસી સારે બાજુ નજર કરે છે, માળું કે આ માંગરોળ લાગતું નથી, કે આ ત્યાં જૂઠું ગામ લાગે. ભલા બૈરા કપડા ધોતા દે એને પૂછ્યું એટલે કયું ગામ? તો ભાઈ આ તો મેઘપુર છે. આલસી ઘાસી ને એમ છું કે માળો આ ભૂત નહીં હોય ને, ક્યાંક લાગે છે તો એવું, આ રૂપાળો એવું આ ભૂત જ છે. પણ બન્યું એવો, ભગવાનને ખંભે થી હેઠા ઉતારી દીધા પછી તો, ને મીંડા શેટા શેટે રહેવા. વરણે કહેવાય શેટા શેટે ક્યાં રહ્યો છો? હાલો નાવું છે પાછું. આશ્રી ઘાસી કે આનું નક્કી નહીં, આ તો માંગરોળમાં ધુબાકો માર્યો અને મેઘપુર નીકળ્યા, ને મેઘપુર ધુબાકો મારીને ખબર નહીં ક્યાં કાઢે એમ. વરણીને કે હવે નહીં, વરણી કે હવે નહીં એમ કે હાલતા છે. પહેલી વાર વરણીનું કાંડું આલસી ઘાસીએ પકડ્યું હતું, પણ હવે વરણીએ આલસી ઘાસીનું કાંડું પકડી લીધું, હવે નહીં જવા દો એમ. એક વાત ભક્તો આમાંથી એ સ્પષ્ટ થાય છે કે જીવ પહેલા જો ભગવાનને પકડે ને, તો પછી ભગવાન એ જીવને પકડી લેશે, પછી છોડતા નથી. હો આ છોડવાનો સ્વભાવ આપણો છે, આ એક વાર પકડ્યા પછી કંઈક વાર છોડી દેવાના સ્વભાવવાળા આપણા છીએ. પણ ભગવાન જેનું કાંડું પકડે છે ને પછી છોડતા નથી. આલસી ઘાસીનું કાંડું હવે ભગવાને પકડ્યું, વરણીએ, વરણી કે નહીં જવા દો. અને પેલી વખતે મહારાજને આલસી ઘાસીએ પરાણે ખંભે બેહાડ્યા હતા, આ વખતે મહારાજ ઠેકડો મારીને ખંભે બેહી ગયા. વરણીને વરણી કે હાલો પડો વાયમાં. બિચારા ધ્રુજતા ડરતા ને ભયથી ભય પામેલા એમ ધ્રુજતા ધ્રુજતા બિચારા પડ્યા તો ખરા. મહારાજ ને એમ થયું આ જીવ છે, આને હજી જાજુ રમાડાય નહીં, નહીતર હાવ મૂળગો જાહે. મહારાજ ફરીને પાછા માંગરોળ બહાર લાવ્યા છે, ફરીને પાછા મહારાજ બેહી ગયા. આલસી ઘાસી પછી ઉભા ન રહ્યા, રખેન વળે ચેક કાંડો પકડી છે તો ઉપાધિના પાર ની માંડ સીટો એમ માંગરોળ પહોંચી ગયો, હવે ઘર ભેગું થઈ જવાય. પછી ઘેરે વયા, જોકે પછી તો મહારાજ ના ખરેખરા ભક્ત થયા, ફરી વાર મહારાજ રાજા ધીરાજ થયા, અને પછી માંગરોળ આવ્યા છે, ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય મહારાજ દેખાડ્યા અને આશ્રિત થયા. એ વાત બહુ પછીની છે. એટલે કહેવાનું કે મહારાજ અહીંયા વરણી વેશે, માંગરોળ આવેલા અને ત્યાર પછી મહારાજ હવે આવ્યા છે લોજમાં. પણ એ પેલાનો એક નાનો પ્રસંગ છે કે મહારાજ જયારે આલસી ઘાસી ઘરે ગયા પછી આણંદજી સંઘેડી આવ્યા છે. જેટલા જેટલા મુક્તો એ મળ્યા છે મહારાજ ને મળવા, આણંદજી સંઘેડી આવ્યા. વર્ણી ને કે વર્ણી ક્યાંથી આવો છો એનો એ જ પ્રશ્ન. તો કે અનિર્દેશ થી આવીએ છીએ. ક્યાં જાવ? તો કે અનિર્દેશ. અનિર્દેશ એટલે જેનો કોઈ નિર્દેશ કરી શકાતો નથી એવું ભગવાનનું ટૂંકમાં ધામ. તો કે આ બધું હું છે એમાં વર્ણિના વેશે આ તમે કેમ ફરો છો જંગલમાં જ્યાં ત્યાં ભટકો છો? તો કે ભગવાન મેળવવા છે. ત્યારે આલસી ઘાસી હસી પડ્યા ઓલા આણંદજી સંઘેડ્યા કે ભગવાન મેળવવા છે ને એકલા ભટકો છો? જિંદગીમાં નહીં મળે એ કે ભગવાન. કોણ કહે છે? આણંદજી સંઘેડ્યા કોને? ભગવાન ને કહે છે કે આમ ભટક્યા કરશો તો જિંદગી આખી ભટકશો તો ભગવાન નહીં મળે. તો કેમ મળે? તમે કયો? તો કે જાઓ લોજમાં મુક્તાનંદ સ્વામી અને એમના અરે નાના બીજા સંતો એ રામાનંદ સ્વામી ની આજ્ઞામાંથી એની આજ્ઞાથી ત્યાં રહેશે અને મુક્તાનંદ સ્વામી નો સમાગમ કરશો તો તમને ભગવાન મળશે. સત્સંગ વિના ભગવાન ન મળે. વર્ણી જાઓ તમારે ભગવાન મેળવો હોય તો લોજમાં. એ આણંદજી સંગડિયા જામ કીધું ને તે મહારાજ મુખાડો રૂમાલ રાખીને હસવા માંડ્યા અને મનોમય રામાનંદ સ્વામીને ધન્યવાદ આપવા માંડ્યા કે ધન્ય છે રામાનંદ સ્વામી તમને, કે અમે જે પ્રવર્તાવાના વાસ્તે તમને આ પૃથ્વી પર મોકલ્યા હતા, સત્સંગની મહત્તાને પ્રવર્તાવાના વાસ્તે, મોક્ષને વાસ્તે જે કોઈ મુમુક્ષુ જ્યારે પગ માંડતો હોય ત્યારે એના માટે સત્સંગ અતિ અનિવાર્ય છે અને મોક્ષ માટે સત્સંગ વિના બીજું કોઈ મોટું સાધન નથી એ વાતને તમે આ પૃથ્વી પર પ્રસ્થાપિત કરી ચૂક્યા છે માટે રામાનંદ સ્વામી તમને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ છે એમ મહારાજે આણંદજી સંઘેડિયાના કહેવા ઉપરથી રામાનંદ સ્વામીને ધન્યવાદ આપ્યા છે. અને પછી મહારાજ હવે મુક્તાનંદ સ્વામીની પાસે લોજમાં આવ્યા છે અને સુખાનંદ સ્વામી લોજની વાવે બેઠેલા વર્ણીને જોઈ અને મોહિત થયા છે અને સુખાનંદ સ્વામી હાથ જોડીને વર્ણીને કહે છે, વર્ણી આપ તમે અમારા આશ્રમમાં આવો, અમારા મોટેરા મુક્તાનંદ સ્વામીને આપ જેવા વર્ણીના દર્શન કરવાની બહુ ઈચ્છા રહે છે તો આપ અમારા આશ્રમમાં આવો. મહારાજ કે અમે કોઈ આશ્રમમાં જતા નથી, કોઈ ઘર કે કોઈ મકાનમાં રહેતા નથી, નિત્ય નિત્ય નવીન નવીન વૃક્ષે અમે રાતવાસો કરીએ છીએ, અમે કોઈની સાથે મિત્રતા કે સ્નેહ બાંધવા માંગતા નથી. બહુ જ્યારે મહારાજે ના પાડી ઘણી વિનંતી કરવા છતાં પણ ત્યારે સુખાનંદ સ્વામીએ વિનંતી જોડી હાથ જોડીને કહેશે કે વર્ણી તમે જો નહીં આવો ને તો અમારા મુક્તાનંદ સ્વામી અમે હાલીને અહીંયા આવશે. પણ એક વાત એમ પણ છે કે તમે જો આવો તો બહુ સારું, કારણ કે સ્વામીના પગે વાળાનું દર્દ છે, સ્વામીના પગમાં વાળા નીકળ્યા છે માટે હાલવાની બહુ તકલીફ છે. આપ જો સાધુને માનતા હોય અને સાધુને વિશે તમને પ્રીતિ અને સ્નેહ અને દયા હોય તો આપ ત્યાં આશ્રમે આવો તો બહુ સારું. આમ જ્યાં કીધું ને, જો સાધુને વિશે તમને દયા અને સ્નેહ હોય તો આશ્રમમાં આવો. ત્યારે વર્ણીએ પોતાનો નિર્ણય ફેરવી નાખ્યો છે. સાધુને માટે તો હું પ્રગટ થાઉં છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત પરિત્રાણાય સાધુના, સાધુઓના સાધુઓને કષ્ટથી મુકાવાને વાસ્તે તો મારો અવતરણ છે અને એને વાસ્તે મારે જ્યાં જવું પડે ને જ્યાં જે કરવું પડે એ કરવા તૈયાર છું. સાધુ માટે મારે કોઈ કાર્ય અશક્ય નથી. મને વાલામ વાલું જો કોઈ તત્વ હોય તો એ સાધુ છે. પગમાં કષ્ટ હોય અને સામે હાલીને આવવું પડતું હોય તો મહારાજ કે અમે કઈ એવા ક્રૂર નથી, મુક્તાને સ્વામીને દર્શન દેવા માટે અમે જરૂર આવશું, અમને અતિ વાલા સાધુ બહુ વાલા છે એમ. હા, અને ખરેખર ભગવાનને સંતો બહુ વાલા. હા, મહારાજ એમ કહેવાય છે જયારે સારંગપુર હતા, સમજા, મુક્તાને સ્વામી બધા સંતો ગામડે ફરીને આવ્યા, મહારાજના દર્શન કર્યા, દંડવત કર્યા, પગે લાગ્યા, બેઠા. પછી મહારાજ બધી વાત પૂછે છે, સ્વામી તમે ગામડે ગામડે ફરો છો, આમ સુખ તો છે ને, શાંતિ તો છે ને? મુક્તાનંદ સ્વામી મહારાજને કે મહારાજ આપની દયાથી બહુ શાંતિ વર્તે છે. જ્યાં જઈએ ત્યાં અમારા સન્માન થાય છે, જ્યાં જઈએ ત્યાં લોકો અમને માને છે, પૂજે છે, અમારી વાતને સાંભળે છે. આખું વિરોધમાં કહે છે, ટૂંકમાં મહારાજને ખોટું ન લાગે એટલા માટે, એટલે એટલા માટે મહારાજને દુઃખ ન થાય એમ. કારણ કે એ વખતે તો આ બધા આપણે સમજીએ પ્રસંગો ઘણી વખત સાંભળ્યા હોય કે અસુરોએ કોઈ હદ બેહદ કરી હતી એમ, હદ નહોતી રાખી, સંતોને હેરાન કરવાના, પરેશાન કરવા માર માર્યા. મુક્તાનંદ સંતા સતા મહારાજને દુઃખ ન લાગે એટલે એમ કહેશે કે મહારાજ બહુ શાંતિ છે, ભજન ભક્તિ તમારું કરીએ છીએ, જે કોઈ મુમુક્ષુ જીવ હોય તો એને આપના સ્વરૂપની ઓળખાણ કરાવીએ છીએ, બહુ શાંતિ છે એમ. મહારાજ સમજી ગયા કે શાંતિ કેવી છે એ હું સમજું છું. પણ મહારાજ કે હારું સ્વામી, તો હવે તમે ગામડા ફરવા જવા ઈચ્છતા હો તો જાઓ. અને એ વખતે મુક્તાનંદ સ્વામી અને સંત મંડળ ફરીને જયારે નીકળ્યું છે ને, ત્યારે મહારાજ થી સહન ન થયું કે આવા મારા ગાયો જેવા સંતો એક હળીએ કરીને પણ જીવને દુખવે નહીં એવા મહાસમર્થ પુરુષો ધારે એ કરવા માટે પણ સમર્થ એમ. જેમ બહેનો હાથમાં રોટલો તાળીમાં ઊંધો નાખે એમ બ્રહ્માંડોને ઊંધા નાખવાની જેમાં સામર્થ્યની શક્તિ પડી છે, છતાં પણ નિર્માનીપણે આ એક પાપી એવા જીવના મારને સહન કરે, ગાળોને સહન કરે, અપમાનને સહન કરે આવા મારા સંતો એમ. ભગવાને અતિશય હેત અને વિરહ થયો. ભગવાને માણકી તૈયાર કરાવી ને એમ કહેવાય છે માણકી ઉપર સવાર થઈ અને સંતોનું મંડળ હાલું જતું હતું ને, મીંડા માણકી ઉપર ફરીને મહારાજ સંતોને પ્રદક્ષિણા કરવા. એ વખતે મુક્તાનંદ સ્વામી નાના સંતે મુક્તાનંદ સ્વામી નજર દોરી સ્વામી જુઓ તો મહારાજ છે કોણ છે, સ્વામી ઓળખી ગયા કે તો મહારાજ છે. અને એ વખતે સ્વામીએ દોટ મૂકીને મહારાજને કહેશે મહારાજ પ્રદક્ષિણા રહેવા જો, અમે સાધુ છીએ, અમને આ ન શોભે. મહારાજને એમ છે કે મુક્તાનંદ સ્વામી હમણાં માણકી ઘોડીને લગામ પકડી લેશે. મહારાજ માણકી ઉપર ઠેકડો મારે અને સંતોને દંડવત કરવા માંડ્યા. અને ત્યારે મુક્તાનંદ સ્વામીને આંખમાં હુંડ આવી ગયા, મહારાજને ધોળીને ભેટી પડ્યા કે મહારાજ શું કરો છો. અને ત્યારે મહારાજ કે સંતો મને તમે બહુ વાલા છો, તમે મારા સ્વરૂપને ગામડે ગામડે ઓળખાણ કરાવો છો, મારા સ્વરૂપને ઓળખાવો છો, હે તો મને તમે બહુ વાલા છો. એ વાતને દર્શાવતું મુક્તાનંદ સ્વામી પદ લખ્યું, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. નારાયણ ભગવાન નારદજીને કહેશે એ સંવાદ અહીંયા મુક્તાનંદ સ્વામીએ એના પદમાં લખ્યો છે કે હે નારદ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ, મમ ઉર સંતન અરુ મે સંતન ઉર વાસ કરો સ્થિર હે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, મમ ઉર સંતન અરુ મે સંતન ઉર, મારા હૃદયમાં સંતો છે ને હું સંતોના હૃદયમાં છું, વાસ કરું સ્થિર હોય, ત્યાંથી આગો પાછો નથી જતો, સંતોના હૃદયમાં હું અખંડ રહ્યો છું, સંતોના હૃદયમાંથી હું ક્યાંય આગો પાછો જતો નથી. કમલા મેરો કરતો ઉપાસન માન ચપલતા ત્યાગી. ભગવાન કહે છે કમલા કહેતા લક્ષ્મી, કમલા મેરો કરતો ઉપાસન માન ચપલતા ત્યાગે, યજ્ઞપિ વાસ દેઓ મમ ઉર મે સંતન સમ નહીં કોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. કમલા લક્ષ્મી કેટલી ચંચળ એમ, અને તમે બધા સમજી શકો છો લક્ષ્મીની ચંચળતા. કોઈક રોડપતિ હોય, કરોડપતિ થાય ને કરોડપતિ રોડપતિ થાય. ઘડીના છઠ્ઠા ભાગમાં લક્ષ્મી હતી નોતી થઈ જાય અને ઘણી જગ્યાએ ઢગલા બંધ થઈ જાય. આવી ચપળતા છતાં પણ એ ભગવાન કહેશે એની ચપળતાનો, એને માનનો ત્યાગ કરીને મારી અખંડ ઉપાસના, મારી ચરણ સેવા કરે છે છતાં પણ, વાસ દિયો મમ ઉર્મે, હું મારા હૃદયમાં વાસ એને મેં આપ્યો છે, પણ સંતન સમ નહીં કોઈ, સાધુ તો મમ હૃદય. લક્ષ્મી જેને ખાલી વાસ આપ્યો છે, જયારે સાધુને તો હું મારું હૃદય માનું છું એમ. અને તમે હૃદયની મહત્તા તો સમજતા હશો ને, માણસ જીવિત ક્યાં સુધી ગણાય, હૃદય હાલતું હોય ને ત્યાં સુધી. માણસને આમ આમ હાથ મૂકે છાતીએ, કોઈ મૃત્યુના પથ ઉપર સૂતો હોય તો હૃદય હાલતું હોય ને તો એમ કે હજી જીવે છે, હજી ડોક્ટર જો આવી જાય ને ક્યાંક ઉપચાર કરી દે તો એ બચી જાય એમ. હૃદય આવતું હોય ત્યાં સુધી માણસ જીવતો, કે હૃદય બંધ પડી જાય પછી માણસ જીવે નહીં. તો ભગવાને સાધુને પોતાનું હૃદય કીધું છે, સમજ્યા જેવી વાત. સાધુ ન હોય તો ભગવાન શક્ય નથી, સાધુ વિના ભગવાન શક્ય નથી. તો ભગવાન વર્ણી વેશી આજ સુખાનંદ સ્વામીના કહેવાથી ઉભા થઈ ગયા છે. સુખાનંદ સ્વામીને કહે, સાધુ તો મારું હૃદય છે અને એને દુઃખ થાય તો આપણા હૃદયમાં જે દુઃખ થાય, સાધુને કોઈ દુઃખ હોય સાધુને કે હોય હેરાન કરે, હકીકત સાધુ હોય એની વાત છે, ભગવાન ધારીની વાત નથી. હકીકત જે ભગવાનના વચનમાં વર્તતા હોય એ વ્યાખ્યા ભક્તો આવે સમજી લેવી ટૂંકમાં, કે જે ભગવાન જેને સાધુ માનતા હોય, ભગવાનની મોટા પુરુષની દ્રષ્ટિમાં જે સાધુ હોય, ભગવાનની આજ્ઞા ઉપાસનામાં જે ધારદાર સારધાર વર્તતા હોય, એ પછી ભગવાધારી હોય તોય ભલે અને સફેદ વસ્ત્રધારી હોય તોય ભલે, પુરુષ હોય તોય ભલે ને સ્ત્રી હોય તોય ભલે, ત્યાગી હોય તોય ભલે ને ગ્રહસ્થ હોય તોય ભલે, સાંખ યોગી હોય તો ભલે, યુવાન હોય તોય ભલે ને બાળક હોય તોય ભલે ને વૃદ્ધ હોય તોય ભલે, ત્યાં જાતિ પાતિનો કોઈ એનો કોઈ નિષેધ કોઈ બાંધછોડ નથી. જે હકીકત હૃદયથી જે સાધુ છે, જેને ભગવાનને મોટા પુરુષે સાધુ કહે છે એની વાત છે. તો એવાને વાસ્તે ભગવાન સ્વામિનારાયણ કે હું અવતાર ધારણ કરીને આવું છું. અક્ષરધામ કેટલું બધું દૂર છે, ગુણાતીતાને સાંઈ વાતોમાં લખે, અક્ષરધામ આથી એટલું બધું દૂર છે કે અક્ષરધામ માંથી લાખ મણ લોઢાનો ગોળો કોઈ વેતો મૂકે ને એ અહીંયા આવતા વાયુના ઘસારે ઘસાય ઘસાય ને અહીંયા આવે તો રજ ભેળો રજ થઈ જાય, એટલું કરોડો યોજના અક્ષરધામ દૂર છે. મહારાજ કે ત્યાંથી શેખ થી હું સાધુ માટે અહીંયા આવ્યો અને આ વાયુ થી મુક્તાનંદ સ્વામી સુધી ન પહોંચ્યું. મુક્તાનંદ સ્વામી ની વાત સાંભળતા તરત વર્ણી ઉભા થઈ ગયા છે અને સુખાનંદ સ્વામી ની સાથે એ વર્ણી એમ કહેવાય છે મુક્તાનંદ સ્વામી ની સમીપ ગયા છે. અને મુક્તાનંદ સ્વામીની સમીપમાં જઈને મહારાજે સંતોના દર્શન કર્યા, મહારાજનું હૃદય માની ગયું, સ્મસ્ત નિર્ણય મનોમય કરી લીધો, આવા સાધુના મધ્યમાં રહેવું છે. આ મહારાજના વચનામૃતમાં શબ્દો છે, મહારાજ કે અક્ષ આ લોકમાં આવવાનું કોઈ નિમિત્ત નથી, છતાં પણ મહારાજ કે અમારા આ હૃદયમાં એવી ઈચ્છા વર્તે છે, વાસના એવો શબ્દ મહારાજ એવી ઈચ્છા વર્તે છે કે કોઈ પણ નિમિત્ત ઉભા કરીને પણ સાધુના મધ્ય જન્મ ધારણ કરીને રહીએ. એવા સાધુ મહારાજે જોયા, ભગવાન જ્યાં અવતાર ધારણ કરવાનું ઉપજાવે એવા સાધુનો સમુદાય જોઈને મહારાજે મનોમય નક્કી કરી લીધું, બસ આ સાધુની મધ્યમાં રહેવું છે. ખૂબ ફેર્યા, ખૂબ વનમાં આ બીજી ત્રીજી બધી જે ફેર્યા છે, હવે અહીંયા અખંડ રહેવું છે. વર્ણીની સાથે મુક્તાનંદ સ્વામી શાસ્ત્રાર્થ કર્યા છે અને એ વખતે વર્ણીએ પાંચ પ્રશ્ન પૂછ્યા, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ જે ભેદ છે, મુક્તાનંદ સ્વામી બહુ સુંદર રૂપે એનું ટૂંકમાં વર્ણન કરી અને વર્ણીને જયારે ઉત્તર કર્યા છે, વર્ણી હૃદયથી રાજી થઈ ગયા. વર્ણી કહે મુક્તાનંદ સ્વામીને કે આજ 7 વર્ષથી વનમાં ફરતો હતો, ઘણા સિદ્ધ પુરુષો મળ્યા, ઘણા સાધુઓના સમાગમમાં રહ્યો છું, 5 પ્રશ્ન પૂછ્યા છે, હજી સુધી કોઈએ જવાબ આપ્યા નથી, એવા તમે અજોડ જવાબ આપ્યા. મુક્તાનંદ સ્વામી મનોમન કહે છે કે અમે ઘણા સાધુ જોયા પણ આવા પ્રશ્ન પૂછનારાઓ આજ મળ્યા. એમ બે અરસ પર એકબીજાનો મહિમા સમજાશે. અને મુક્તાનંદ સ્વામી એમ કહેવાય છે કે વર્ણીને કહે છે તમે અહીંયા રોકાવ, અહીંયા રહી અમારી બધાની સાથે તમે આ આશ્રમમાં રહી અમને બધાને સુખ આપો. ત્યારે ભક્તજનો ભગવાન શ્રી હરિ આ બધા ભક્તોને સંતોને સુખ દેવાને વાસ્તે એ લોજમાં મહારાજ એકાગ્ર થઈ અને રહ્યા છે અને ખૂબ સરસ રીતે મહારાજ સંતોને એમ કહેવાય છે કે અષ્ટાંગ યોગ શીખવે છે. હું અષ્ટાંગ યોગ શીખવી અને ભગવાન એ સંતોને જ્ઞાન વાર્તા કરીને અનેક રીતે મહારાજ સુખી કરે છે. સાથે સાથે પ્રસંગ આવ્યો છે તો એક વાત એમ પણ છે કે મુક્તાનંદ સ્વામીને મહારાજે કેટલી જગ્યાએ સાવધાન કર્યા છે. એમ કહેવાય છે ત્યાં મુક્તાનંદ સ્વામી રામાયણની કથા કરતા અને રામાયણની કથા કરતા હતા અને એ વખતે સંતોની સાથે વર્ણી પણ કથા સાંભળવા ગયા પણ ભાઈઓની સભા ભેળી ભાળી અને વર્ણીએ બીજા જે સંતો હતા સુખાનંદ સ્વામી આદિ, એને વાત કરી કે સંતો આ ત્યાગી માટે બહુ મોટું દૂષણ કહેવાય. ત્યાગીને બાયોની સભામાં કથા ન કરાય અને એની સન્મુખ બેસાય પણ નહીં, માટે આપણે હવે અહીંયા બેસવું નથી. તમે જો ઈચ્છતા હો ને તો હું આ રામ મુક્તાનંદ સ્વામી કથા કરે છે એના કરતા સારી કથા તમને સંભળાવું, હાલો મારે હારે. અને સંતો બધા જાણતા હતા કે આ વર્ણિ અદભુત, અને મહારાજને ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય ધીરે ધીરે જણાવવા માંડ્યા. એટલે બધા એક પછી એક સંતો ઉભા થયા. મુક્તાનંદ સ્વામી કે બધા ક્યાં આવ્યા, તો કે આ વર્ણિ તમારા કરતા સારી કથા કરવાનું કહે છે. અને એમ કહે છે કે બાયોની સભામાં આમાં ન બેહાય, એટલે અમે બધા તો જાય છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ પણ એમ કહેવાય છે કે સભામાં બાયોને છેલ્લા રામ રામ કીધા છે, કે આજથી બાયોને અમારા છેલ્લા રામ રામ, આજ પછી હવે બાયોની સભામાં અમે કથા કરવાના નથી, હવે તો આ વર્ણિ જેમ કે છે ને એમ અમે કરવાના છીએ. બોલો મુક્તાનંદ સ્વામીને કેટલી મહત્તા, આજ કાલના નીતર ન થાય એમ. આ વર્ણિ આવ્યો ને કે અમારામાં ભૂલું કાઢે, પણ વર્ણિની જે મહારાજ જે વાત હતી મુક્તાનંદ સ્વામી સમજી ગયા. ઈશેલા રામ રામ કરીને સભા બંધ કરી અને તરત અંદર આવ્યા. આશ્રમમાં બેઠા બધી બધી ઓળખાણો વાતચીત થાય છે, એમાં ગોખલો જોયો. એટલે વર્ણિ મુક્તાનંદ સ્વામીને કે સ્વામી આ ગોખલો શાનો છે, તો કે ત્યાં સદગ્રસ્તનું ઘર છે અને જયારે જયારે આપણા આશ્રમમાં જરૂર પડે, કારણ કે પેલા બાકસની કે આ લાઇટરની કે આ ગેસની સગવડ હતી નહીં, એટલે દેવતાઓ દેતવા અને ભારી રાખતા રાખમાં, કારણ કે દેતવા જો ઠરી જાય તો એ બાજુના ગ્રહસ્થને ઘેરથી અમે દેતો મગાવીએ છીએ અને આવું મોટું સદાવ્રત હાલે છે, કઈક વધુ કર્યું હોય તો એ ગ્રહસ્થને મોઢે જાય તો ત્યાંથી અમે લેવડ દેવડ કરીએ, બાકી ગોખલો બીજો કોઈ અમારા ઉપયોગનો નથી. અને ત્યારે વર્ણિ કહે છે મુક્તાનંદ સ્વામી આ ગોખલો આ દિવાલમાં નથી, આ તમારા વૈરાગ્યમાં છે. આ ગોખલો એક દિન સમય વૈરાગ્યને જરૂર હળગાવશે, માટે આ મિયાજીના ગોખલા જેવું છે, સમજા. એ ગોખલો હારો નહીં. આ જો શ્યામ સ્વામીએ ગોખલો બંધ કર્યો. એટલે કહેવાનું કે મહારાજે ગોખલો બંધ કરાયો, મહારાજ કે આ ન હાલે ત્યાગીને, એમ કયો આ શોભે નહીં, આ કરાય નહીં. મુક્તાનંદ સ્વામી એ જ વખતે ગોખલો છંદાવી દીધો કે આ નહીં જોઈએ. હા, કારણ કે કોઈનો એવો ભાવ ન હોય, હવ ભજન ભક્તિ કરતા હોય, પણ આ મન એવું છે ક્યારે પાડે એનો કોઈ નિર્ધાર નથી. મોટા મોટાને મને પાડ્યા છે, કયો સૌભરી જેવા સૌભરી, પરાશર જેવા પરાશર, એકલ શૃંગી જેવા એકલ શૃંગી. સાધનાની એની કોઈ તમા નહીં, કોઈ એની કોઈ ગણના નહીં, એવી સાધનાઓ છતાં પણ એ સાધનાને એક સમયે મને, હે, એટલે લખ્યું ને મન એવો મનુષ્યાણામ બંધ મોક્ષ યયોહ કારણમ. મન એ જ મનુષ્ય માટે બંધન અને મોક્ષનું કારણ છે, મનથી જ સર્વ ક્રિયાઓ થાય છે. માટે વર્ણિ કહે છે મુક્તાનંદ સ્વામી આ ગોખલો બંધ કરો. એ વખતે વર્ણિએ ગોખલો બંધ કરાવ્યો, કારણ કે મનનો વિશ્વાસ નહીં. અને સ્ત્રી છે એ હંમેશા અગ્નિના સ્વરૂપ સમાન છે અને પુરુષ છે એ ઘીના ઘડાના સમાન છે, એ બેયનો યોગ હંમેશા ઘીને પીગળાવ્યા વિના રહે નહીં. ગમે એવો જામેલો ફ્રીજમાં મેકેલો ઘી હોય તોય શું, અગ્નિ યોગ થી ઘી પીગળશે, જરૂર પીગળશે. માટે ગોખલો બંધ કરાયો. અને પછી પૂછ્યું કે આ રસ્તો શેનો છે, અને ત્યારે મુક્તાનંદ સ્વામી કે એ આશ્રમનો રસ્તો છે. તો એ રસ્તે બધા આ બાજુના જે રહેવા વાળા બધા અહીંથી હાલતા હોય, તો કે સ્વામી એ પણ યોગ્ય નહીં. ત્યાગીનું જ્યાં રહેવાનું નિવાસ સ્થાન હોય ત્યાંથી સ્ત્રીઓને રસ્તો એ યોગ્ય નહીં સ્વામી. એ વખતે રસ્તો પણ મુક્તાનંદ સ્વામીનો એ વર્ણિએ બંધ કરાવ્યો છે. અને પછી મહારાજને મોજ આવે છે ત્યાં ચરિત્ર કરવાની, જે જે મહારાજે ફળ જેવું જણાણું જે જે જગ્યાએ ત્યાં મહારાજે બધું બંધ કરે, અને પછી મહારાજ ત્યાં ચરિત્ર શરૂ કર્યા છે. ગજબના ચરિત્ર છે લોજનાઓ. આ વર્ણિએ એવા ચરિત્ર કર્યા છે આપણું હૃદય હા ન પાડે, ગયું એમ થાય કેવા મોટા ભગવાન ને કેવા ચરિત્ર કર્યા. એ એમ કહેવાય છે કે ત્યાં છાણની જરૂર પડે, સમજા, કારણ કે પેલા તેઓ સગવડ નહોતી, છાણ વીણવા જાય તો વર્ણિ છાણ વીણવા જાય. બોલો કેવા ભગવાન ની તર, કરોડો બ્રહ્માંડોના ઈશ્વરો જેના ચરણ ચુમે, જેની આજ્ઞામાં કાળ થર કંપે, કયો મદ ભયાત વાતી વાતો એમ સૂર્યસ્તપતિ મદ ભયાત વર્ષતી દહતી યજ્ઞો મૃત્યુશ્ચરતી મદ ભયાત. ભગવાન એ ભગવાનના ભયથી વાતી વાતો એમ પવન વાય છે, અગ્નિ દાહકતા ઉપજાવે છે, જળ પવન આ બધી ભગવાનના ભયથી મૃત્યુ ચરતી મદભયાત, મૃત્યુ કાળ ભગવાનના ભયથી વિચરણ કરે છે. એ ભગવાન આજ લોજ ગામના પાદરમાં છાણ વીણે છે. બોલો, એ છાણ વીણવા જાય હો. અને પાછું બેનું એવું કે છાણ વીણવા જાય ને પેલા બધા પેલા બાયો પહોંચી જાય. વર્ણી ના હાથમાં એક છાણ પોતળો રહેવાનો દે. વર્ણી કે આ તો ભારે કરી, બાયો બધીને બહુ મોજ આવે કે બોલો સરજુડો આવી પેલા આપણે વીણ લેવાશો. હા સરજુ બહુ ભગવાન વિશે સ્નેહ તો લોજ પરની જે નારીઓને, હા બહુ એને સંતોષ ધન્યવાદ આપ્યા છે. તો સરજુદાસ આવે પેલા બધી બાયો ઉતાવળે ઉતાવળે બધું છાણ લઈ લે, અને એમ થાય કે નહીં પહોંચાય તો પેલા હાઠીકા અંદર ખૂતાડી દે. અને એમ એવું હોય છે કે હાઠીકો ખૂતાડે એનો કહેવાય, પછી એમાં કોઈનો હક નહીં. વર્ણી જ્યાં જાય ને તો કાં લેવાય જવાય ને કાં હાઠીકા ભાળે, એટલે એમ થાય હવે લેવાની હકદાર કહેવાય. જેને હાઠીકું ખૂતાડ્યું હોય ને આ હકદાર. તમારા નથી કહેતા કે હાઠીકું ખૂતાડી દેવું પછી વાંધો નહીં એમ? છોકરો મોટો થાય ને અત્યારે લગ્ન બધા સોલ્ટ જ ખરી ને, એટલે એ કે હાઠીકું ખૂતાડી દીધેલું હોય ને નાનપણથી પછી વાંધો નહીં એમ. એટલે એ પોતળાને વિશે હાઠીકું બૈરાઓ ખૂતાડી દે. વર્ણી કે આ તો ભારે કરી, આ તો એક છાણ આપણા એક પોતળો હાથમાં આવતો નથી. પછી મહારાજ ને એમ શું કહેવાય, આમનમ તો કઈ મેળ ખાશે. એને પછી વર્ણી એમ કહેવાય છે, ઐશ્વર્ય એવું દેખાડ્યું તો ઓલો હાઠીકું આમ ઊંચું કરે ને ઓલો ખાડો પડેલો હોય ને એમાં બૈરાઓ ને આખું બ્રહ્માંડ દેખાય. આ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અહંકાર આઠ આઠે આવરણ યુક્ત બ્રહ્માંડ ભાળે ને ભડકીને ભાગે. આ હું મળો આવું તો પેલું વેલું ભાગ્યું એમ ભાગે. એટલે વર્ણી એ પોદળો લઈ લે અને એમ કહેવાય છે કે લોજ ના પાદર માં કોઈનો હક જ નહીં. અને ખબર પડે બાયો ને કે ઓલો સરજુ આવ્યો એટલે ઉભી નો રે, ઉભી પૂછડી ભાગે કે એ મળો ક્યાંક નવું કરશે. એવા ચરિત્ર ભગવાન કરે છે. અને બહુ બધું શાણ ભેગું કર્યો. બીજા સંતો કે વર્ણી તમે શું કરો છો, આટલું બધું શાણ ક્યાંથી આવે છે? વર્ણી કે ખબર નહીં, આ બધી બાયો અમને ભાળીને ભી જાય છે કે આઘી પાછી થઈ જાય છે અને છાણ હોય મૂકી દે છે એટલે અમે લઈ લઈએ છીએ. એટલે બીજા સંતો કે આ મારા સરજુદાસ કઈક નવીનતા કઈક દાખવે છે, નહીતર આવું થાય ને. એવા મહારાજ નાના મોટા ચરિત્ર કરે છે અને આશ્રમની સેવા કરે છે. એવા ભગવાનના ચરિત્ર ભક્તો આપણને એમ થાય ભગવાન કેવા મોટા કેવા ચરિત્ર. મોટા મોટા વાસણ માંજવાના, કારણ કે સદાવ્રત ચાલતું હતું, 50-60 જેટલા સંતો રહેતા હતા, આવે જાય બધાને જમાડવાના, એટલે મોટા મોટા તપેલાઓ અને બધા વાસણ ધોવાના હોય તો મુક્તાનંદ સ્વામી કે સરજુદાસ, તો કે જી સ્વામી આ વાસણ છે આવે વર્ણિત ધોવાનું, તો હા હા સ્વામી. અને વાસણ એવડા મોટા તો અંદર અંદર ઉતરીને ભગવાન ધોઈ નાખે વાસણ. બોલો હું, કારણ કે બહારથી હાથ આંબે ને પછી વર્ણી અંદર ઉતરે ને તપેલા ને એમ કહેવાય છે એ ઘસી ઘસીને સાફ કરે. અનંત કોટી બ્રહ્માંડ નો ધણી એ સરજુદાસ રૂપે આજ ભગવાન એ લોજમાં વાસણ માંજે. બોલું તો અહીંયા એક વાત એમ દેખાય છે કે જયારે જયારે મુમુક્ષુ ભગવાન ભજવાને માટે આવે છે ને ત્યારે એને પ્રથમ સેવામાં જોડે છે સંતો. અને સેવા એ કરીને તમામ પ્રકારનું કઈ નાનું મોટું હોય, દોષ હોય, એ બધું એને કરીને લોભ કામ સ્વાદ જે કાંઈ હોય તો સેવા એ કરીને ઘસાઈ જાય છે. એટલા માટે જો આપણા સંપ્રદાયમાં અને શ્રીજી મહારાજે ભક્તો જે જે વાત પ્રવર્તાવે છે એ ખાલી ઉપદેશક નથી, ચરિતાર્થ કરીને પછી મહારાજે પ્રવર્તાવે છે. જે જે મહારાજે પ્રવર્તાવ્યું હોય તે સેવાનું મહારાજે અંગ હરિભક્તોને સંતોને પડાવવાને વાસ્તે મહારાજ ખુદે પ્રથમ સેવા કરે છે. કેવી નાની નાની સેવા, કયો અથાણાની જરૂર પડે એમાં કોઈ ભક્તો આવીને વાત કરી, બાજુનું ગામ છે ત્યાંના ભક્તોએ કે મુક્તાનંદ સ્વામીને કે સ્વામી ચીભડા બહુ હમણાં હારા થયા છે ખેતરમાં, તો અથાણાની જરૂર પડે તો ચીભડા આપણા ખેતરમાં છે તમે લઈ જાજો ને કોઈને મોકલજો હરિભક્તોને. મુક્તાનંદ સ્વામી કે હરિભક્તોને કોને મોકલવા, કોઈને ટાઈમ ક્યાં છે? અત્યારે નથી એમની ઈ વખતે નહોતો, હરિભક્તોને ક્યાં ટાઈમ છે? પૂછો તો કેમ, તો કે સ્વામી આમાંથી ક્યાંય નવરાશ પડતા નથી ને, વેલા મોડા તક હવે હવે તઈ અમે અમારું અમે જાણીએ એમ, તમારે મંદિરમાં કઈ ખબર ન હોય તમને હું અમારું થતું હોઈએ ટાઈમ નહીં. સ્વામી કે તો હવે એક કામ કરો, સંતો આવશે બીજું હું. ને ચીભડા લેવા માટે વર્ણીને કીધું, વર્ણી તમે જાશો? તો કે હા સ્વામી હું જાય. અને મહારાજ શીલગામ, તું શીલગામ, હા એ શીલગામમાં ચીભડા લેવા ગયા. અને ચીભડા બહુ ઝાઝા, વર્ણી મીંડા ઉતારવા પેલા હરિભગત કે પણ વર્ણી કેટલાક ઉપાડશો? મહારાજ કે ભલે ને કે ઉપડી જાય તમ તારે, ચીભડા આપતા હો તો ઉપાડો તો ગમે એ કરશું અમે એમ કહ્યું. કોઈ આપતા હોય તો ગમે એ વ્યવસ્થા કરશું, બાકી વર્ણે કે તમે આપતા હોય તમારો જો ભાવ હોય તો અમે ગમે એ વ્યવસ્થા કરશું, તમે તારે ચીબડા ઉતારો. વર્ણીએ ચીબડા જાજા ઉતારે હો, મોટો બધો ગાંહડો ભર્યો, 18 મણ ચીબડા નો ઘાસ, કેટલા મણ નો? હા. અને બીજો આર્ય ભગત એક નાના હતા, હે દેવા ભગત, એને નાનો એવો ગાંહડો. એ કે વર્ણી આ આપણું આથી વધારે નહીં હાલે, હવે એ હું આટલું માંડું પાડીશ, એને માટે નાની એવી ગાંહડી વાળે. અને પછી એ ગાંહડી માથે દેવા ભગતે પોતાની નાની લીધી અને મોટી ઘાસડી વરણી ઉપર. પેલા હરિભગત જીભ કાઢી જાય, કર આવડો મોટો ગાંહડો આ વરણી કેમ ઉપડશે? હું વરણી કે તમ તારે મૂકો ને, એકલા થી કઈ ઉપડે એમ હતું નહીં. આજુબાજુ વાળા ખેતર વાળા બધા બોલ્યા, કે હાલજો આ ગાંહડી ઊંચી કરી દેશે. હું 8-10 જણા ભેગા થઈ ને ગાંહડી ઊંચી કરીને વરણી ને માથા ઉપર મૂકી, ઓલા બધા કેલા ભગત તને દયા છે કે નહીં? આવો એવો નાનો એવો વરણી ને આની માથે આ ગાંહડી મૂકીશ તો હમણાં એક પૂરું થઈ જાય. વરણી કે તમે એની ચિંતા કરો, માં હજી તમારી ત્યાં હોય તમે લેતા હો તમ તારે. અને એ મહારાજે માથે ગાંહડી મૂકી, પણ ભક્તો ભગવાનના માથા ઉપરથી એક વેત એક ગાંસડી ઊંચી રહેશે. ત્યારે જે આજુબાજુના ખેતર વાળા હતા બધાને નિશ્ચિત થયો, નક્કી આ તો કોઈ કારણિક અવતાર છે, આમ નીતર હોય નહીં. અને ભગવાન એ ગાંસડી લઈને હાલે છે. વચ્ચે દેવા ભગત થઈ ગયા વર્ણી ને કે આ ગાંહડી હવે મારાથી ઉપડે એમ નથી, હું તો અહીં મૂકી દઉં છું. વર્ણી કે મુકાતી છે એ કે આ માંડ મેળા છે, મુક્તાનંદ સ્વામી ને જરૂર છે અત્યારે અથાણાની. હું હા તમારથી ન પડે મારા માથે મૂકી દો. અને એમ કહેવાય છે મહારાજે બીજી ગાંહડી પોતાના મસ્તક ઉપર લઈને બે ગાંહડી લઈને મહારાજ લોજમાં આવ્યા ને આ દ્રશ્ય જોયું અને લોજની નર નારીઓને ભાવ જજો કે આ માળો વર્ણી કેવો છે એમ. અને ભગવાનને વિશેષ સ્નેહ જાજો, આશ્રમના રહેનારા સંતોને ભાવ જાજો, ગજબના છે વર્ણી એમ. બધાને વધતો જાય છે ભગવાનને વિશે સ્નેહ. અને ભગવાનને રામાનંદ સ્વામીના દર્શનની તાલાવેલી જાગી છે. આવા ચરિત્ર ભગવાન લોજમાં રહીને કરે છે. ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે, સ્વામી હવે બીજી વાત બધી છોડો, હવે ગુરુના દર્શન કરવાની ઈચ્છા છે. ગમે એ પ્રકારે તમે મને ગુરુના દર્શન કરાવો, નહીત્ર અમે ખુદ ગુરુના દર્શન કરવા માટે જઈશું. બહુ કીધું છે. મુક્તાનંદ સ્વામી કે પણ વર્ણી અત્યારે ત્યાં જવાય એવું નથી, આગળ ભુજની બહુ ખાડી મોટી છે, એમ નહીં પહોંચાય. આપણે એક કામ કરીએ, પત્ર લખીએ. અને પત્ર લખીએ અને એમ કહેવાય છે મુક્તાનંદ સ્વામી અને વર્ણીએ બે પત્ર બીડી મયારામ ભટ્ટને મોકલ્યા છે. રામાનંદ સ્વામીને પત્ર આપ્યા, રામાનંદ સ્વામી પત્ર વાંચી અને ખ્યાલ આવી ગયો કે ભગવાન ખુદ આવી ગયા છે. પત્ર વાંચતા આંખોમાંથી આહોડા વયા ગયા કે આહા હા, અનંત કોટી બ્રહ્માંડનો ધણી આ પૃથ્વી ઉપર જીવ ઉદ્ધારણ વાસ્તે પધાર્યા છે, તેની ભાગ છે મારા કે મને એનો ગુરુ બનવાનો મોકો મળ્યો છે. અને એ પત્ર મુક્તાનંદ સ્વામીને ફરીવાર એક બીજો પત્ર લખ્યો છે, વર્ણીને રાખજો, કોઈ પણ સંજોગે વર્ણી જતા ન રહે એનો તમે ખ્યાલ રાખજો. અને વર્ણીને પણ પત્ર લખ્યો કે તમારે જો હું સત્સંગનો ખપ હોય તો થાંભલાને બાથ ભીડીને રેજો, આવો સંદેશો મયારામ ભટ્ટ ભેળો મોકલ્યો છે. સાથે સાથે બીજો પણ સંદેશો આપ્યો છે કે જે કોઈ તમને મળે રસ્તામાં અથવા જે જે સત્સંગીના રસ્તામાં ગામ આવતા હોય તો બધે તમે કહેતા જાજો કે જેને હવે દર્શનની ઈચ્છા હોય એ કોઈ હવે ભૂજ આવશે ને, જે કોઈ દર્શન કરવા હોય કાંઈ શ્રદ્ધા ભાવના હોય જે કાંઈ તો એ બધા લોજ જાય ને ત્યાં દર્શન કરવા માટે. એક સુંદર સરસ મજાના એવા રૂપાળા વર્ણી આવ્યા છે, એના દર્શન કરશે તો અમારા દર્શનનું ફળ મળશે. એ બધાને તમે સંદેશો આપતા જાઓ અને આ સંદેશો લઈને તમે જાઓ. તો એવી રીતે રામાનંદ સ્વામીના સંદેશાને લઈ ને મયારામ ભટ્ટ એમ કહેવાય છે કે મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા છે, સંદેશો આપ્યો. મુક્તાનંદ સ્વામીને કહેશે કે રામાનંદ સ્વામીનું કહેવું એવું છે કે કોઈ પણ સંજોગે વર્ણી અહીંથી જતા ન રહે એનું ખાસ અનુસંધાન રાખજો, જેમ વર્ણી કહે એમ કરજો, એની વાતને તમે સ્વીકારજો અને એના અનુસંધાનમાં એના ગમતામાં વર્તજો, એ જેમ કે એમ કરજો, ટૂંકમાં જવા દેશો નહીં. અને વર્ણીને સંદેશો આપ્યો કે વર્ણી ગુરુ રામાનંદ સ્વામીની આ વાત તમારે સ્વીકારવી પડશે, તમારે જો સત્સંગમાં રહેવું હોય તો સત્સંગ થાંભલાને બાથ ભીડીને રહેવું પડશે. અને એ જ વખતે વર્ણી ઉભા થયા છે અને થાંભલાને બાથ ભીડી ગુરુ રામાનંદ સ્વામીના વચનને સાકાર જરૂર કરીશ એમ, જેમ સ્વામી કહેશે એમ કરવા તૈયાર છું. તો હવે વર્ણી થોડાક દિવસ તમે અહીંયા રોકાવ, રામાનંદ સ્વામી ત્યાંથી અહીંયા જયારે સોરઠમાં આવશે ત્યારે તમને તેડાવશે અને તમે ત્યારે દર્શન કરવા જશો. માટે હવે આવી રીતે ઉતાવળા નહીં થશો, તમને જરૂર દર્શન દેશે. તો વર્ણીને એવી રીતે એમ કહેવાય છે, રામાનંદ સ્વામી આશ્વાસન આપે અને પછી ત્યાં રોકાશે. અને સમય જતા રામાનંદ સ્વામી પીપલાણામાં આવ્યા છે ત્યારે વર્ણીને બોલાવ્યા છે, વર્ણીને મળ્યા છે જેતપુરમાં. એમ કહેવાય છે ગાદીએ બેસાડ્યા છે અને સાથે રહ્યા, એક વર્ષ સ્વામીની સાથે ફર્યા છે. અને પછી એમ કહેવાય છે કે ફરેણીને વિશે રામાનંદ સ્વામીએ પોતાનો દેહ ત્યાગ કરી અને બધા ભક્તોને કહી રાખ્યું છે, જે કોઈ હોય, જે કોઈ માનવા પૂજવા સેવવા યોગ્ય કોઈ હોય તો એ આ સ્વરૂપ છે. માટે આ તમારા બધાના હવે ભગવાન ઈષ્ટદેવ જે કયો તે બધી વાત સમજાવીને સ્વામી દેહ ત્યાગ કરીને જતા રહ્યા છે. મહારાજે માંગરોળ ફરણીમાં વિશાળ મોટી સભા કરી છે અને સભામાં પોતાનું સર્વોપરી નામ જાહેર કર્યું. સ્વામી મંત્રની સૌ કોઈ આજથી માળા કરજો, એનું ભજન કરજો. એ સર્વ મંત્ર કરતા એ સર્વોપરી મંત્ર છે, માટે આ મંત્રનો બધા જાપ કરજો એ વાત કરી. અને શીતળદાસ કરીને જે ભગવાનના એક ભક્ત ગામડે ગામડે ફરતા હતા, શહેરો નગરોમાં ભગવાનને ઢૂંઢતા હતા, ગોતતા હતા. એમ ફરતા ફરતા ખ્યાલ આવ્યો કે રામાનંદ સ્વામી કરીને ભગવાન છે ને આજ ફરેણીમાં વિરાજમાન છે. તો શીતળદાસ એમ કહેવાય છે રામાનંદ સ્વામીને ગોતતા ગોતતા ફરેણી આવ્યા છે. ફરેણી આવવાને ખ્યાલ આવ્યો કે રામાનંદ સ્વામી તો દેહ ત્યાગ કરીને જતા રહ્યા એટલે પાછા વેળા છે. એ વખતે કોઈ કીધું કે એના સ્થાન ઉપર આજ એક વર્ણી એ રામાનંદ સ્વામીને જેવા ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય દેખાડે, એના દર્શન કર્યા જેવા છે, માટે દર્શન કરીને જાઓ. શીતળદાસ ફરીને આવ્યા છે. રામાનંદ સ્વામીને જે દર્શનની આશા હતી, ઈચ્છા હતી, એ વર્ણીના દર્શન કરીને પૂર્ણ થઈ અને એમ કહેવાય સમાધિ કરાવી. અને સમાધિમાં એમ કહેવાય છે કે અક્ષરધામમાં ભગવાનનું જે સ્વરૂપ એને દર્શન થયા અને એને પ્રગટ ભગવાનનો નિશ્ચય થયો. અને એમ કહેવાય છે સર્વોપરી ભગવાન અને સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ એવા ભગવાન શ્રી હરિને જાણ્યા પછી સભામાં વાત કરી છે અને સાધુ થયા છે અને વ્યાપકાનંદ સ્વામી નામ પાડ્યું છે. બહુ ટૂંકમાં પ્રસંગો લીધા છે એટલે વિસ્તાર નથી કરતા. હવે જે મૂળ વાત આવે છે અને જે મહારાજ ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્યની વાતને જે નિષ્કળાન સ્વામી ફોડે છે એ વાત માંગરોળની. મહારાજ ફરતા ફરતા માંગરોળ બંદરમાં આવ્યા છે અને માંગરોળને વિશે મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું છે. મહારાજે વિચાર કર્યો કે હવે બધા જે અમારા અક્ષરધામમાંથી કે બદ્રિકાશ્રમની સભામાં જેને જેને શાપ થયો છે એ બધાને એકત્રિત કરી લો, બધાને ખબર કરું કે અમે સર્વોપરી નારાયણ પહોંચી ચુક્યા છીએ અને હવે તમે બધા આવી જાઓ અમારી સાથે. એમ હવે આ અક્ષરધામમાં કરોડો મનવારો ભરી જ આવી છે, એનું કામ શરૂ કરવાનું છે. મનવારો તો લાવી દીધી છે જીવાત્માઓ ને એમાં ભરી ભરીને અક્ષરધામમાં પાર્સલ કરીને મોકલવાના છે, એ કામ છે આપણું. તો ભગવાને એ બધાને ભેગા કરવાને વાસ્તે ભગવાને વિચાર કર્યો કે આમનમ તો કેમ ભેગા થશે. અને ત્યારે મહારાજે એ માંગરોળમાં સમાધિ પ્રકરણ ચલાવ્યું કે સમાધિ ને વિશે જે કોઈ આવે એને સમાધિ દર્શન કરે. સમાધિ જ્યાં એ સમાધિની વાતો સાંભળે છે, જે જે મુક્ત હતા, જે જે બદ્રિકાશ્રમના જે ઋષિ મુનિઓ હતા, એને ખ્યાલ આવે જો ભગવાન હવે આ પહોંચ્યા છે, જેને કારણે આવી સમાધિઓ થાય. નિત્ર જાણતા હતા સમાધિ કઈ સોયલી નથી, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ અષ્ટાંગ યોગ સિદ્ધ કરે ત્યારે સમાધિ થાય. એ સમાધિ એમનેમ થાય છે, માટે જરૂર ભગવાન હોવા જોઈએ. તો એ સમાધિ જોઈ અને મુક્તોને બધાને ખ્યાલ આવી ગયો કે ભગવાન હવે આવી ચુક્યા છે. તો ધીરે ધીરે બધા એમ કહેવાય છે જ્યાં ત્યાંથી જે જે મુક્તો હતા એ બધા ખેંચાય ખેંચાય મહારાજ તરફ માંગરોળ આવવા માંડ્યા છે. અને માંગરોળને વિશે મહારાજે સમાધિમાં એ પોતાનું સ્વરૂપનું જ્ઞાન કરાવી અને એમ કહેવાય છે 58 સાલમાં મહારાજ ગાદીએ બેઠા, 59 સાલમાં મહારાજ આવ્યા અને 63 મહારાજ કાલવાણીમાં આવ્યા છે. કાલવાણીને વિશે મહારાજે 500 પરમહંસને દીક્ષા આપી છે. તમે સમજી શકો છો કે લોજમાં મહારાજ જયારે હતા એ વખતે રામાનંદ સ્વામીના 50 શિષ્યો હતા. રામાનંદ સ્વામીની સાથે કદાચ 10-15 હોય તો વધીને 60-70 સંતો હતા 58 સાલ સુધી. ને 63 સાલમાં મહારાજે 500 પરમહંસને દીક્ષા આપી. કેટલો સમયગાળો છો? 5 વર્ષનો સમયગાળો. એમાં 500 સાધુ કર્યા. કેટલા? પાંચ વર્ષમાં 500 સાધુ. એટલે સહજ આપણે હૃદયમાં આ પડે કે આ બધા આ મુક્તો જ હોય, નહીતર સાધુ થવું કેટલું કઠણ ખબર. ગુણાદિતાને સ્વામી વાતોમાં લખે, સ્વામી કે કૃષ્ણ ભગવાન જેવા વક્તા, કૃષ્ણ ભગવાન જેવા સમજાવનારા, ઉદ્ધવ જેવા જ્ઞાની પુરુષ, કેટલી મહા મહેનતે સમજાવ્યા છતાં પણ ઉદ્ધવ એક ત્યાગી ન થયા. કયો કૃષ્ણ ભગવાન કહે છે, ઉદ્ધવ આ બધું નાશવંત છે, સ્ત્રી હોય તો ભલે, છોકરા હોય તો ભલે, બધા સ્વાર્થી છે. ઉદ્ધવ કે પ્રભુ બધી વાત સાચી, પણ મને મારા મટતા નથી. હું બોલ્યા, કૃષ્ણ ભગવાન જેવું પાત્ર ઈ એને વૈરાગ ચડાવે છે, અને ઉદ્ધવ જેવા જ્ઞાની પુરુષ, વેદ વેદાંત ના જે જ્ઞાતા પુરુષ, એમ જાણનાર જેમ તેમ નહી, એને એમ કહેવાય છે, એકને ત્યાગી કરતા કૃષ્ણ ભગવાનને પરસેવો વળી ગયો. બોલો, કૃષ્ણ ભગવાન કે ઉદ્ધવ તમે જો આમ કહેશો મને મારા મનાય છે તો બીજાનું શું વાત કરી. પ્રભુ બધી વાત સાચી, પણ મારાથી ત્યાગી નહીં થવાય ગયો. હાથ જોડી ગયા, નો ત્યાગી થવાય ગયો. પણ અહીંયા મહારાજ ખાલી 5 જ વર્ષમાં 500 ને સાધુ કરે છે, ત્યાં જ મહારાજ નું સર્વોપરીપણું પ્રગટ દેખાય છે. સર્વોપરીપણું આપણે ગોતવા જવું પડે એવું નથી, આમાં મહારાજ નું સર્વોપરીપણું ભારો ભાર પડ્યું છે. એક જણને ત્યાગ કરાવો એ તો જે જાણતા હોય, સમજતા હોય, જે કરાવતા હોય એને ખબર. પરસેવો વળી જાય મહારાજના વચનમાં સાધુ કયો, આ દર્શન કરે સમાધિ લાગે જાગે સાધુ. આ ભખો ભખ પડે જાણતા ન હોય, વિરોધી હોય, બોલો, મહારાજને ઝુકાવવા આવ્યા હોય, પાખંડ દંભ છે એમ માનીને એ દંભને દબાવવા આવ્યા હોય, એના બદલે આવ્યા ભેળા દર્શન કરે, દર્શન કર્યા ભેગા વૈરાગ સડી જાય ને બધું ખોટું થઈ જાય ને ભગવાને મનાય જાય ને સાધુ થઈ જાય, બોલો, આ ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરીપણું છે. તો મહારાજે બધાને બોલાવી લીધા છે, કહેવાનું સંતોને કે બધો સમાજ હવે ભેગો થઈ ગયો છે. હું કાલવાણીમાં 500 પરમહંસને મહારાજે દીક્ષા આપી છે, અને એ વખતે બધા સંતો આવ્યા છે, ને હવે મહારાજને સંતો શું કહેશે એની વાત સ્વામીએ, નિષ્કુળાન સ્વામીએ બહુ સુંદર રૂપે વર્ણન કરી છે, જે વાતને અહીંયા આપણે દોહરાવવાની છે, ને એ વાત ઉપર આપણે હવે આગળ વધવાનું છે. ઓલો જે પ્રસંગો બધા હતા સ્વામી એકદમ ટૂંકમાં લીધા છે, એટલે વિસ્તાર ભયથી આપણે એમાં આગળ વધ્યા નથી, પણ અહીંયા હવે મહારાજે બધાને ચિંતવન કરીને તેડાવી લીધા છે, જે વાતને અહીંયા નિષ્કુળાન સ્વામીએ લખી છે.
જ્યારે નાથે કર્યું ચિંતવાના રે, આવ્યા જ્યાં હતા ત્યાંથી જન રે, જ્યારે નાથે કર્યું બનારે, આયા જાથ ત્યાંથી જનારે, જ્યારે નાથે કર્યું જનારે.
મહારાજે ચિંતન કર્યું છે ટૂંકમાં, કે જે જે જન ટૂંકમાં પોતાના જે હતા ઋષિ મુનિઓ અક્ષરધામ ના મુક્તો, એને બધાને મહારાજે ભેળા કરી લીધા છે. માંગરોળથી કે કાર્યવાણીના કાલવાણીના એ બે ગામની વચ્ચે મહારાજે રંજ સમાધિ પ્રકરણ આદિ કરી બધાને ભેળા કર્યા છે, અને એ બધા આવીને મહારાજને હવે પ્રાર્થના કરે છે.
પછી મુનિ કહે મહારાજ રે, જેમ કો તેમ કરીએ આજ રે,
મંતરે ત્યારે નાથ
મહારાજ ને પ્રાર્થના કરી કે મહારાજ હવે અમે બધા આવી ગયા છે, આપણો જે અક્ષરધામ નો સંકલ્પ એને આપણે હવે સિદ્ધ કરીએ, આપ જેમ કહો એમ અમે કરવા તૈયાર છીએ, હાથ જોડી અને મહારાજ ને પ્રાર્થના કરીને ત્યારે મહારાજ આમ કીધું, હું
ત્યારે નાથ કે તારવા જંતરે દેશો દેશ પરો બુદ્ધિ મંતરે
સમાજ કરવા તૈયાર છીએ, આપને જેમ ઈચ્છા પડે એમ અમારી પાસેથી કામ લો, આપના અમે થયા છીએ અને એ કરવા માટે મહારાજ અમે આવ્યા છીએ, આપનો જે સંકલ્પ હોય તે મહારાજ આપ સિદ્ધ કરો. અને ત્યારે મહારાજે બધા સંતોને વિનંતી કરીને કીધું છે કે સંતો આપણે અક્ષરધામમાંથી આવ્યા છીએ, અનેક જીવનો ઉદ્ધાર કરવો એ આપણું કાર્ય છે, અહિંસાદિક નિયમો પડાવો, અનેક જન્મના આ જીવાત્માઓના જન્મ મરણના ખાતા છે ખોલો, બિચારા વર્ષોથી કરોડો વર્ષોથી જન્મ મરણ જન્મ મરણ એના રોગમાં સપડાતા દુઃખી થતા આ જીવાત્માઓ આ પૃથ્વી પર આવ્યા છે, એને આજ તમે ઉદ્ધાર કરવા માટે નીકળી પડો. ગમે તે પ્રકારે જીવને અમારી ઓળખાણ થઈ અને અમારા સુખે સુખિયા થાય એવું આપણે એ સંતો કરવાનું છે. એને જે કોઈ સંતો અમારા સુખની ઓળખાણ થશે, અમારો જે કોઈ માનશે, અમારી વાતને સ્વીકારશે, એ તમે બધા કરવાનું છે. તો સંતો એ વાતને તમે પ્રવર્તાવજો. ત્યારે સંતો એક પહેલી વાત કરી, મહારાજ અમે ગામડે જાશું પણ પહેલો મુદ્દો અમારો ધ્યાનમાં રાખો, શું
રૂડો રહસ્ય પુરુષને કે શુરે તારા સંગત થી દૂર રે શુરે રૂડો રહસ્ય પુરુષને કે શુરે તારા સંગત થી દૂર રે શુરે.
મહારાજ ને કે મહારાજ તમારે જે વાત હશે મેં પુરુષને કહેશું પણ તારા કહેતા સ્ત્રીઓને નહીં કહીએ, હા એનાથી અમે શેટા રહેશું.
આજ મોરને અમે સાંભળી રે ખાધી મોટે મોટે ખોટ વળી રે આજ મોરને અમે સાંભળી રે ખાધી મોટે મોટે ખોટ વળી રે
આજ મોરને અમે સાંભળી રે મોટે મોટે ખોટ વળી રે
આજ મોરની સાંભળી રે ખાધી મોટે મોટે ખોટ વળી રે હે રૂડો રહસ્ય પુરુષને કે શુરે દાદા સંગત થી દૂર રે શુરે
મહારાજ અમારે આ પહેલી વિનંતી, આપ જે કહેશો એ કરવા તૈયાર છું પણ સ્ત્રીઓની સાથે અમે એના સંગમાં નહીં રહી. મહારાજ આ પહેલી અમારી તમે લાગણીને અમારી ભાવનાને આ અમારી હૃદયની ઈચ્છાને તમે લક્ષ્યમાં રાખીને પછી તમારે જે કહેવું એ કહો, જે કહેશો એ કરવા અમે તૈયાર છીએ. અને ત્યારે વાલા ભક્તજનો મહારાજ હૃદયથી બહુ રાજી થયા કે સંતો તમે કહેશો એમ જ તમને અમારે રાખવા છે, પણ તમારા હૃદયમાં જે વાત નીકળે છે એ જોઈને અમે આજ બહુ રાજી છીએ. સંતો શું કીધું ખબર, આજ મોરની અમે જોઈ રે, આજ મોરની અમે સાંભળી રે, ખાધી મોટે મોટે ખોટ વળી રે. આજની હોય તોય ભલે અને મોરની કહેતા પેલાની હોય તોય ભલે, જે જે દારાસંગમાં કહેતા સ્ત્રીઓનો યોગમાં આવ્યા છે એને બહુ મોટી ખોટ ખાધી છે. મહારાજ માટે અમે સ્ત્રીઓના યોગમાં રહી અને કોઈ કાર્ય કરવા માંગતા નથી. માટે આ અમારી લાગણીને, આ અમારી વાતને તમે બરાબર લક્ષ્યમાં રાખજો, પછી તમે કેશો એ કરવા તૈયાર છીએ. તમે કેશો તો વાયુ ભક્ષણ કરીને રહેશો, તમે કેશો તો વગડામાં રહેશો, તમે કેશો તો નિર્વસ્ત્ર જંગલમાં ભટકશો. તમે મહારાજ કેશો ને તો એક એક વિરાસને બેઠા રહેશો. તમે મહારાજ કેશો તો ઊંધા માથે તપ કરશો. તમે મહારાજ કેશો તો પર્વતની ટોચ ઉપર બેસશો. તમે મહારાજ કેશો તો પંચાગ્નિ તાપશો. તમે મહારાજ કેશો એમ કરશો, પણ આ વાતને લક્ષ્યમાં રાખીને પછી. ને ત્યારે મહારાજ ભક્તો રાજી થયા છે અને ભક્તો આ વાત ઉપરથી જ એ બધા મુક્ત પુરુષો છે એનું લક્ષણ દેખાય છે. કારણ કે ભક્તો લોકનો માનવી એ કોણ એવો છે કે સ્ત્રીથી શેટો રહેવા મથે? ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે, અરે ભાગવત એમ લખે, કનક કાંતા સૂત્રેણમ સકલમ વેષ્ટિ તમ જગત તાશુ તેશુ વિરક્તેશુ દ્વિભુજો પરમેશ્વર. ભાગવત એમ બતાવે કે કનક કાંતા સૂત્રેણ, કનક એટલે સોન ધન અને કાંતા કહેતા સ્ત્રી, આ બે રૂપી સૂત્ર કહેતા દોરાથી વેષ્ટિ તમ સકલમ જગત, આખું જગત વીટાયેલું છે. જેમ માણાના માળાના મણકા એક દોરામાં બધા ગોઠવાયેલા છે, જુદા પડી શકતા નથી, એમ કનક કહેતા ધન અને કાંતા કહેતા સ્ત્રીથી સમગ્ર જગત એમાં વીટાયેલું છે, વેષ્ટિતમ એ રહેલું છે. અને તાશુ તેશુ વિરક્તેશુ એ બે થી જે જુદો પડ્યો છે, દ્વિભુજો પરમેશ્વર એ તો બે ભુજા વાળો ભગવાન છે. તો આ ભગવાન પણાનો જેનામાં ગુણ રહ્યા છે એ મુક્ત પુરુષ વિના બ્રહ્માંડમાં આજ દિવસ સુધી એવા કોઈ જેનીમાં નહોતા કે સ્ત્રીથી શેટા રહેવા માટે ભગવાનને પ્રાર્થના કરે. તો આ મુક્તનું લક્ષણ અહીંયા દેખાય છે. એ બધા મહારાજે મુક્તોને તેડાવી લીધા છે અને મહારાજને પ્રાર્થના કરી મુક્તોએ કે મહારાજ હવે આપ જેમ કહેશો એમ કરશું, પણ હવે આપ અમને બીજો અમારો જે પ્રશ્ન છે, અમને તમે એમ કહેશો કે આ જીવને તારવા છે, એના ખાતા વળાવવા છે, એ બધાને અક્ષરધામમાં લઈ જવા છે, જે કોઈ આમાં વર્તશે તમને તમારી વાત સાંભળશે એ બધાને આપણે અક્ષરધામ આપવું છે, તો એના વાસ્તે અમે શું શું કરીએ એમ. તો એ સાત પ્રશ્નોના અર્થ ભક્તજનો એક કયા પ્રશ્ન છે એ પ્રશ્ન શૂણીએ. એ પ્રશ્નના ઉત્તર મહારાજ એક એકના ઉત્તર એવા સચોટ આપે છે કે જેમાં સમગ્ર સંતોનું જીવન રહ્યું છે, સમગ્ર સંતોના ગુણ રહ્યા છે, સમગ્ર સંતોનું આખું જીવન પથ રહ્યો છે. જે સાત પ્રશ્નમાં બધું સમાઈ ગયું છે એવા સાત પ્રશ્ન સંતોએ પૂછ્યા. મહારાજને પ્રાર્થના કરીને કહેશે, વળતા મુની બોલિયા શું શું ધરાવીએ વર્તમાન, કઈ પેરે ભજન કરાવીએ, કઈ પેરે ધરાવીએ ધ્યાન. પ્રશ્નમાં સંતો પૂછે છે કે મહારાજ કે અમે કયા વર્તમાન ધરાવીએ, શું શું વર્તમાન, અમારી સમીપમાં કોઈ જીવ આવે, અમારી વાત સાંભળે, અમારા યોગમાં આવે તો અમારે શું કરવું, એમ કેવા વર્તમાન ધરાવાય, એમ કઈ પેરે કરાવીએ ભજન, કેવું એને ભજન કરાવીએ, કોનું ધ્યાન કરાવીએ, કેવી રીતે અમે વર્તીએ, કેવો રાખીએ વાળી વેશ, કેવી રીતે વાત કરીએ, કેવો આપીએ ઉપદેશ. મહારાજને કે પેલા અમે એને વર્તમાન કેવા ધરાવીએ, પેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન કે અને અમે એનું કેવી રીતે ભજન કરાવીએ, ત્રીજો પ્રશ્ન, એને કેવી રીતે ધ્યાન કરાવીએ? ચોથો પ્રશ્ન, અમે કેમ વર્તીએ? પાંચમો પ્રશ્ન કે મહારાજ અમે કેવો વેશ રાખીએ? છઠ્ઠો પ્રશ્ન કે અમે એને કેવી વાતો કરીએ? અને સાતમો પ્રશ્ન, અમે એને શાનો ઉપદેશ આપીએ? સાત પ્રશ્ન મુનિએ સંતોને મુનિએ પૂછ્યા, અને એના ઉત્તરમાં મહારાજે ઘણા બધા એ સંતોના પ્રશ્નો, આ પ્રશ્નોને માટે લગભગ 7-8 પ્રકરણો સુધી મહારાજે, પ્રકાર સુધી મહારાજે આ વાતને શેડી છે. સંતોનો વેશ, સંતોના વર્તમાન, સંતોનું જીવન એ વિશે, અને સામાનો જે પક્ષ, જે જીવને એ સંતો દ્વારા ઉદ્ધારવા છે, એ જીવોને કેવી રીતે ભજન કરાવવું, કેવા વર્તમાન ધરાવવા, કોનું ધ્યાન કરાવવું, એ બાબત મહારાજ અહીંયા સંતોને દેખાડી રહ્યા છે. તો એમાં સંતોએ પહેલી એ વાત કરી કે મહારાજ આ બધું કરશું, પણ ઓલી વાત ભૂલ્યા વિના હો, દારા સંગથી દૂર રહેશું રે. સ્ત્રીઓથી શેટા રહીને આ બધું અમે કરવા માટે તૈયાર છીએ, કારણ કે એ સ્ત્રીઓના સંગમાં કે જે જે ફસાણા છે એમાં નિષ્કુળાના સમય અહીંયા 13 નામ નોંધ્યા છે. સ્ત્રી સંઘના યોગમાં જે જે લોકો ફસાયેલા આગળ પૂર્વેના, એના વાતમાં એક તો પેલા બ્રહ્માને લીધા છે, બીજા શિવને લીધા, ત્રીજા ઇન્દ્રને લીધા, ચોથા અસુરને લીધા, પાંચમા પરાશરને લીધા, છઠ્ઠા એકલશૃંગીને લીધા, સાતમા સૌભરીને લીધા, આઠમા નારદજીને લીધા, નવમા પર્વતને લીધા, દસમા બૃહસ્પતિને લીધા, અગિયારમા યયાતિને લીધા, અને 12 આગ્નિગ્રહને લીધા, અને 13 દીર્ઘતમા લીધા. આ બધાના દ્રષ્ટાંતો સ્વામીએ આની વિશે લખ્યા છે, અને એ દ્રષ્ટાંતો મહારાજની આગળ આ બધા ઋષિ મુનિઓ કહે છે, કે આ બધા સંતો પરમહંસો, કે મહારાજ આ બધા મોટા મોટા કહેવાતા, અને બધા મોટાના નામ લીધા છે, એટલે નાના નામ લેવાની કાંઈ જરૂર નથી. નાના તો બધા એમાં બધા નથી કહેતા, ચક્કીની અંદર બધા લોડ થઈ જનારા છે, પણ આ તો મોટા મોટા કહેવાતા, કે જેના જેની સાધનાઓ, જેના પુરુષાર્થ, જેના પ્રયત્ન સાંભળતા આપણને છક થઈ જવાય, કે આહા આવી સાધના, એ બધાને આ માયાએ, આ સ્ત્રી રૂપી માયાએ ગોથોલિયા ખવડાવ્યા છે. માટે મહારાજ એ બધાના દ્રષ્ટાંત સ્વામીએ ટૂંક ટૂંકમાં લીધા છે. પણ વાલા ભક્તજનો, એ બધી વાતને આપણે રાત્રિને કથામાં દોહરાવીશું. અહીંયા કથાને વિરામ.